ગ્રંથસારના આજના સંવાદમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ જે ખરેખર વાંચનારને અંદરથી હલાવી દે. જેમ્સ ડિકીની કૃતિ ડિલિવરન્સ 1970માં આવી અને ત્યારથી સતત ચર્ચામાં રહી છે.
હા, બિલકુલ. અને જેમ્સ ડિકી પોતે પણ એકદમ રસપ્રદ વ્યક્તિત્વ હતા. કવિ તરીકે તો એમને ઓળખ મળી જ, પોએટ લોરિયેટ પણ રહ્યા. પણ એમનું જીવન જુઓ તો યુદ્ધ વિમાનના પાયલટ, શિકારી, તીરંદાજ, જણે કેટલાય રૂપ.
અચ્છા.
અને આ બધા અનુભવોની અસર એમના લેખનમાં, ખાસ કરીને ડિલિવરન્સમાં, એકદમ સ્પષ્ટ દેખાય છે. પેલો સંઘર્ષ છે ને સભ્ય માણસ અને એની અંદરની આદિમ વૃત્તિઓ વચ્ચેનો, એ સતત ચાલે છે.
અને એમની લખવાની રીત પણ એવી જ ધારદાર નહીં, જાણે શબ્દોથી સીધો અનુભવ કરાવે. પ્રકૃતિ હોય કે પછી હિંસા, એ દક્ષિણ અમેરિકી ગોથિક અસર પણ દેખાય છે, પેલી ભયાવહતા.
ખરું. અને એ સમય પણ એવો હતો, 1970નો દાયકો. અમેરિકામાં વિયેતનામ યુદ્ધ, સામાજિક ફેરફારો, પુરુષત્વની વ્યાખ્યા પર સવાલો, આ બધાની વચ્ચે ડિલિવરન્સ આવી. જાણે એ સમયના ડરને જ વાચા આપતી હોય.
હા, બરાબર. શું આપણે ટકી શકીશું? પછી પેલી 1972ની ફિલ્મ આવી જ્હોન બોરમનની, અને એનું સંગીત ડ્યુલિંગ બેન્જોસ, એનાથી તો આખી વાત બહુ જ ફેલાઈ ગઈ.
સાચી વાત. પણ આજે આપણે ફિલ્મ કરતાં મૂળ નવલકથા પર ધ્યાન કેન્દ્રિત કરીશું, એની વાર્તા, પાત્રોની આંતરિક સફર અને એના મુખ્ય વિચારો. તો શરૂઆત ક્યાંથી થાય છે આ કથાની?
શરૂઆત થાય છે એટલાન્ટા શહેરમાં. ચાર મિત્રો છે, મધ્યમ વર્ગીય, શહેરી જીવન જીવતા. પોતાના રોજિંદા જીવનથી કદાચ થોડા કંટાળેલા છે, કંઈક રોમાંચ જોઈએ છે. એમનો મુખ્ય પ્રેરક છે લેવિસ મેડલોક. એ થોડો ખડતલ, પ્રકૃતિ પ્રેમી ટાઈપનો માણસ છે. એ માને છે કે આધુનિક જીવન પુરુષોને નબળા પાડી રહ્યું છે.
એટલે કંઈક સાબિત કરવા માંગે છે.
હા, કંઈ કંઈ છે. એ ઉત્તર જ્યોર્જિયાની એકદમ અંતરિયાળ જંગલી નદી છે, કેહુલાવાસી, જો કે એ કાલ્પનિક નામ છે, ત્યાં કેન્યુઇન ટ્રીપનું આયોજન કરે છે. કારણ કે ત્યાં બંધ બંધાવવાનો છે અને એ નદીનું કુદરતી સ્વરૂપ પછી નહીં રહે.
એટલે આ એના માટે છેલ્લી તક છે એમ, પ્રકૃતિના અસલી રૂપને અનુભવવાની. અને બાકીના ત્રણ જણ, એ લોકો કેમ જોડાય છે?
હા, બીજો છે એડ જેન્ટ્રી, જે આપણો વાર્તા કહેનાર છે. ગ્રાફિક ડિઝાઇનર છે, સફળ છે, પણ થોડું એમ કે નિષ્ક્રિય જેવો લાગે શરૂઆતમાં. શહેરી જીવનથી એ પણ ક્યાંક અસંતુષ્ટ છે.
અચ્છા.
પછી છે ડ્રુ બોલિંજર. એ સંગીતકાર છે, થોડો સિદ્ધાંતવાદી, નિયમો અને નૈતિકતામાં માનનારો, વ્યવહારુ પણ ખરો. અને ચોથો બોબી ટ્રિપી. એ સેલ્સમેન છે, થોડો નરમ, અસુરક્ષિત, કદાચ આ જંગલી સફર માટે સૌથી ઓછો તૈયાર.
એટલે ચાર જુદા જુદા પ્રકારના માણસો, શહેરની પેદાશ, જે જંગલમાં જાય છે, પણ એમને ખબર છે ખરી કે ત્યાં શું થવાનું છે?
મને નથી લાગતું કે પૂરી ખબર હોય. એ લોકો પુરુષત્વની કોઈ રોમેન્ટિક કલ્પના લઈને નીકળ્યા છે, પણ વાસ્તવિકતા તો ઘણી અલગ સાબિત થવાની છે. એમની મુસાફરી શરૂ થાય છે શહેરથી પર્વતો તરફ, અને જેમ જેમ અંદર જાય છે તેમ તેમ અજાણ્યાપણાની લાગણી વધતી જાય છે. નદી પર પહેલો દિવસ તો ખૂબ સુંદર લાગે છે. પ્રકૃતિનું એ રૂપ જોઈને તેઓ પ્રભાવિત થાય છે.
અને અહીં પેલું પ્રખ્યાત ડ્યુલિંગ બેન્જોઝ વાળું દ્રશ્ય આવે છે નવલકથામાં પણ.
હા, એ ખૂબ યાદગાર છે. ડ્રુ, જે ગિટાર વગાડે છે, તેની મુલાકાત એક સ્થાનિક છોકરા લોની સાથે થાય છે. એ છોકરો વિચિત્ર દેખાય છે, એલ્બિનો છે અને બેન્જો વગાડે છે.
ઓહ.
અને એમની વચ્ચે સંગીતની એક અદ્ભુત જુગલબંદી ચામે છે. શબ્દો વગર, ફક્ત સંગીતથી વાત થાય છે. એક ક્ષણ સુંદર છે, પણ ક્યાંક અંદરખાને એક અસ્વસ્થતા પણ છે. જાણે બે અલગ દુનિયા મળી રહી છે, પણ એ મિલન ક્ષણિક છે.
એ પૂર્વાભાસ જેવું લાગે છે, નહીં?
હા,
આવનારા સંઘર્ષનો.
બરાબર. તેઓ શરૂઆતના રેપિડ્સ પાર કરે છે, થોડું સાહસ, થોડી મિત્રતાની ભાવના, પણ જંગલ તો એમની આસપાસ એક મૌન, શક્તિશાળી હાજરી બનીને ઊભું છે.
પણ આ શાંતિ, આ રોમાંચ, એ લાંબો સમય નથી ટકતો.
ના, બિલકુલ નહીં. બીજા દિવસે બપોરે એડ અને બોબી એક કેનુમાં થોડા આગળ હોય છે. કિનારા પર બે સ્થાનિક પર્વતીય માણસો દેખાય છે. શરૂઆતમાં લાગે કે સામાન્ય મુલાકાત છે, થોડી રફ મજાક ચાલે છે,
પણ પછી
છે અને બોબી પર જાતીય હુમલો કરે છે.
ઓ માય ગોડ, આ તો ભયાનક છે.
હા, એડ આ બધું જોવા માટે મજબૂર બને છે. એક ક્ષણે સભ્યતાના બધા પડદા ફાટી જાય છે.
અને ત્યારે જ લેવિસ આવે છે.
બરાબર. જ્યારે બીજો માણસ એડ તરફ વળે છે ત્યારે જ અચાનક જંગલમાંથી લેવિસનું તીર આવે છે અને બોબી પર હુમલો કરનાર માણસને મારી નાખે છે. બીજો માણસ ગભરાઈને જંગલમાં ભાગી જાય છે. એક ક્ષણમાં બધું પલટાઈ ગયું. જે સાહસ હતું એ હવે આઘાત, અપમાન અને હત્યાની ક્રૂર વાસ્તવિકતા બની ગયું.
એટલે હવે એમની મુક્તિ નથી પણ બંધન છે, એક ભયાનક રહસ્યનું બંધન. હવે એમનો મોટો સવાલ એ છે કે આ મૃતદેહનું શું કરવું.
એ જ એમનો મુખ્ય નૈતિક સંઘર્ષ છે. ડ્રુ, જે સિદ્ધાંતવાદી છે, તે કહે છે કે આપણે કાયદા પ્રમાણે ચાલવું જોઈએ, સત્તાવાળાઓને જાણ કરવી જોઈએ, આત્મરક્ષણનો દાવો કરવો જોઈએ.
એને ન્યાયતંત્ર પર ભરોસો છે.
પણ લેલિસ એ સાવ જુદી રીતે વિચારે છે. એ એકદમ પ્રેક્ટિકલ, કહો કે નિર્દયી બની જાય છે. એ કહે છે કે અહીંના સ્થાનિકો અહીંનો કાયદો ક્યારે આપણી વાત નહીં માને. આપણે બહારના છીએ, શહેરી છીએ, આપણે ફસાઈ જઈશું.
એનો તર્ક એવો છે.
એ લગભગ જાહેર કરે છે કે અહીં હવે કાયદો આપણે જ છીએ. એના મતે બચવાનો એક જ રસ્તો છે, લાશને છુપાવી દો, બધા પુરાવા મીટાવી દો.
આ તો બહુ જ મોટો નિર્ણય છે. શું બધા સહમત થાય છે?
શરૂઆતમાં અસમંજસ હોય છે, પણ લાંબી તણાવભરી ચર્ચા પછી બોબી, જે આઘાતમાં છે, અને એડ અનિચ્છાએ પણ લેવિસની વાત સ્વીકારે છે.
અને ડ્રુ?
ડ્રુ ભાંગી પડે છે. એનો નૈતિક આધાર જ જાણે ખતમ થઈ જાય છે. એ વિરોધ નથી કરતો, પણ એના માટે આ સ્વીકારવું અસહ્ય છે. એના ચહેરા પર જ દેખાય છે કે એ અંદરથી તૂટી ગયો છે.
અને પછી જાણે એની સજા મળે છે. ડ્રુ સાથે દુર્ઘટના ઘટે છે.
હા, એ પછી તરત જ, જ્યારે તેઓ નદીના વધુ ખતરનાક પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા હોય છે, ત્યારે ડ્રુ અચાનક જ હોડીમાંથી પાણીમાં પડી જાય છે. એનું શરીર વહી જાય છે.
ઓહ.
અને અહીં ફરી લેખક આપણને અંધારામાં રાખે છે. શું ખરેખર અકસ્માત હતો? કે પેલા ભાગી ગયેલા માણસે ગોળી મારી? કે પછી ડ્રુએ જીવવાની ઈચ્છા છોડી દીધી હતી?
કારણ ગમે તે હોય, એનું મૃત્યુ પ્રતીકાત્મક છે, સભ્યતા અને નૈતિકતાનું મૃત્યુ.
બરાબર. અને જાણે એટલું ઓછું હોય, એ જ વખતે લેવિસનો પગ ખરાબ રીતે ભાંગી જાય છે. ખડક સાથે અથડાઈને તે ગંભીર રીતે ઘાયલ થઈ જાય છે.
હવે તો પરિસ્થિતિ સાવ બગડી ગઈ. ડ્રુ ગયો, લેવિસ ઘાયલ, બોબી આઘાતમાં. જવાબદારી કોના પર આવે?
એડ પર. પેલો વિચારશીલ, થોડું નિષ્ક્રિય લાગતો એડ, હવે એણે જ બધું સંભાળવાનું છે. અને એણે તરત જ ખ્યાલ આવે છે કે ખતરો હજી ગયો નથી.
પેલો બીજો પર્વતીય માણસ.
હા, એડને લાગે છે કે એ માણસ રાઇફલ સાથે ક્યાંક ઉપર ખડકો પરથી એમનો પીછો કરી રહ્યો છે, બદલો લેવા માટે. હવે તેઓ શિકાર છે.
અહીંથી એડનું જે રૂપાંતરણ થાય છે એ અકલ્પનીય છે.
ખરેખર આ નવલકથાનો કદાચ સૌથી શક્તિશાળી ભાગ છે. એડ સમજી જાય છે કે બચવા માટે હવે એણે શિકાર નથી બનવાનું, શિકારી બનવું પડશે.
એ શું કરે છે?
એક અત્યંત જોખમી નિર્ણય લે છે. રાત્રે ધનુષ્ય બાણ લઈને એકલો જ એ કોતરના સીધો ઊભો ખડક પર ચડવાનું શરૂ કરે છે, પેલા માણસને શોધીને ખતમ કરવા.
આ ફક્ત શારીરિક શ્રમ નથી, આ તો એના મનનું પણ રૂપાંતરણ છે.
એકદમ. એ ચડતી વખતે એ પોતાની શહેરી ઓળખ, ડર, સંકોચ બધું છોડી દે છે. એ અનુભવે છે કે એ હવે સામાન્ય માણસ નથી, પણ પ્રકૃતિનો જ એક હિંસક ભાગ છે. એ વિચારે છે, હું બાજ છું, હું ઘોડ છું. એનામાં ટકી રહેવાની આદિમ વૃત્તિ જાગી ઉઠે છે.
અને એ ટોચ પર પહોંચીને પેલા માણસ તો સામનો કરે છે.
હા, એ છુપાઈને રાહ જુએ છે. જ્યારે રાઇફલવાળો માણસ દેખાય છે ત્યારે એ એના પર તીર ચલાવે છે. ઝપાઝપી થાય છે. એમાં એડ પોતે પણ પોતાના તીરથી ઘવાય છે, પણ અંતે એ પેલા માણસને મારી નાખે છે.
પણ અહીં ફરી એક શંકા ઊભી થાય છે, નહીં?
હા, અને એ શંકા એડને જિંદગીભર સતાવવાની છે. જ્યારે તે મૃત માણસને જુએ છે ત્યારે એને એના દાંત જોઈને લાગે છે કે આ કદાચ પેલો બીજો હુમલાખોર નથી.
એટલે
એણે કદાચ નિર્દોષને મારી નાખ્યો. એ શક્યતા રહે છે. લેખક ફરી આપણને અનિશ્ચિતતામાં છોડી દે છે. પણ એડ પાસે હવે વિચારવાનો સમય નથી. ટકી રહેવાની વૃત્તિ ફરી હાવી થાય છે. એ બોબીની મદદ લે છે અને અત્યંત ખરાબ માનસિક સ્થિતિમાં એ લોકો આ લાશને પણ પથ્થરો બાંધી નદીમાં ડૂબાડી દે છે.
આ બધું, આ હત્યાઓ, આ છુપાવવું, એ પછી તેઓ નદીમાંથી બહાર નીકળે છે.
હા, એડ હવે સંપૂર્ણપણે બદલાઈ ગયેલો માણસ છે. એ નેતૃત્વ લે છે. પોતાની બધી હિંમત અને બુદ્ધિ વાપરીને એ ઘાયલ લેવિસ, આઘાત પામેલા બોબી અને પોતાની જાતને નદીના છેલ્લા ભયાનક વહેણોમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢે છે. આખરે તેઓ એન્ટ્રી નામના નાના શહેરમાં પહોંચે છે.
સભ્ય સમાજમાં પાછા, પણ શું સંઘર્ષ પૂરો થયો?
ભૌતિક સંઘર્ષ કદાચ, પણ માનસિક અને નૈતિક સંઘર્ષ તો હવે વધુ તીવ્ર બને છે. એમણે હવે પોતાના જુઠ્ઠાણા સાથે જીવવાનું છે અને સમાજનો સામનો કરવાનો છે. એડિક વાર્તા બનાવે છે. હોડી પલટી ગઈ, ડ્રો ડૂબી ગયો.
અને સ્થાનિક પોલીસ,
સ્થાનિક શેરીફ ખૂબ હોશિયાર છે. એને શંકા જાય છે, એ એમની આકરી પૂછપરછ કરે છે, ખાસ કરીને જ્યારે થોડા દિવસ પછી ડ્રૂની લાશ મળે છે અને એના પર ગોળી જેવા નિશાનની વાત આવે છે.
તો શું તેઓ પકડાઈ જાય છે? સત્ય બહાર આવે છે?
ના, શેરીફ પાસે કોઈ નક્કર પુરાવા નથી. ડોક્ટરનો રિપોર્ટ પણ અસ્પષ્ટ છે. એડ અને લેવિસ પોતાની વાર્તા પર અડગ રહે છે, એટલે કાયદાકીય રીતે તેઓ છૂટી જાય છે. એટલાન્ટા પાછા ફરે છે.
પણ એમના મનમાંથી આ બધું ક્યારેય જતું નથી, ખરું ને? નવલકથાના અંતે આ પાત્રો કેવા છે?
એડ સૌથી જટિલ રીતે બદલાયો છે. એ ભૂતકાળના બોધ સાથે જીવે છે, પણ એનામાં એક નવી કઠોર શક્તિ આવી છે. એ જાણે છે કે એ શું કરી શકે છે. એ અનુભવે છે કે પેલી નદી, પેલી હિંસા હવે એની અંદર જ વહે છે.
અને લેવિસ, જે આ બધાનો શરૂઆત કરનાર હતો?
લેવિસ શારીરિક અને માનસિક રીતે ભાંગી ગયો છે. એનો પગ કાયમ માટે નબળો રહી જાય છે. એની જે ફિલોસોફી હતી પ્રકૃતિ સામે ટકી રહેવાની, એ જાણે પોકળ સાબિત થઈ.
અને બોબી?
બોબી સૌથી વધુ તૂટી ગયો છે. એ જે અપમાન અને ભયાનકતામાંથી પસાર થયો, એના આઘાતમાંથી એ ક્યારેય પૂરો બહાર નથી આવી શકતો.
આ પાત્રોની સફર ખરેખર હચમચાવી દે તેવી છે. પણ આ નવલકથા કયા મોટા વિચારો તરફ આપણું ધ્યાન દોરે છે? પેલો સભ્યતા વિરુદ્ધ જંગલનો મુદ્દો તો સ્પષ્ટ છે.
હા, એ કેન્દ્રમાં છે. ડીકી જાણે કહે છે કે આપણી સભ્યતાનું પળ બહુ પાતળું છે. જંગલ કોઈ રોમેન્ટિક જગ્યા નથી, પણ એક ઉદાસીન નૈતિકતા વગરની શક્તિ છે. અને જ્યારે માણસ એનો સામનો કરે છે, ત્યારે ટકી રહેવાની વૃત્તિ બધી નૈતિકતા પર ભારે પડે છે. એડનું શિકારી બનવું એ આનું જ ઉદાહરણ છે.
અને આધુનિક પુરુષત્વનો સવાલ, ચાર પાત્રો જાણે ચાર અલગ અલગ પાસા રજૂ કરે છે.
બરાબર. લેવિસનું આક્રમક અતિ પુરુષાર્થી રૂપ ટકતું નથી. ડ્રૂની નૈતિકતા નિષ્ફળ જાય છે. બોબીની નભાઈ અને ભોગ બનાવે છે. અને એડ, જે સૌથી સામાન્ય હતો, એ જ આદિમ હિંસા દ્વારા બચી નીકળે છે. ડીકી જાણે પૂછી રહ્યા છે કે આધુનિક માણસ પોતાની અંદરના જંગલી તત્વને ક્યાં સુધી દબાવી શકે.
અને નૈતિકતા, ન્યાય, એ બધું જ પ્રશ્નાર્થ બની જાય છે. શું લેવિસનું કૃત્ય સાચું હતું? એડનું?
નવલકથા કોઈ સરળ જવાબ નથી આપતી. એ આપણને અસ્વસ્થ કરે છે. આત્યંતિક સંજોગોમાં સાચું ખોટું શું, શું બચવા માટે કંઈ પણ કરવું યોગ્ય છે? એવું લાગે છે કે જ્યારે જીવનમરણનો સવાલ હોય, ત્યારે ટકી રહેવાનો કાયદો જ મુખ્ય બની જાય છે.
એટલે જ શીર્ષક ડિલિવરન્સ, મુક્તિ, પણ વક્રોક્તિ જેવું લાગે છે. તેઓ ભયમાંથી મુક્ત થયા, પણ શું ખરેખર મુક્ત થયા?
એ જ વાત છે. તેઓ ભૌતિક રીતે બચી ગયા, પણ એમને પોતાની અંદર રહેલી હિંસાની, પોતાની ક્ષમતાની એક ભયાનક ઓળખ મળી. એ ઓળખમાંથી મુક્તિ નથી, એમના પર એનો કાયમી ડાઘ રહી જાય છે. અંતિમ પ્રકરણ પછી એ જ બતાવે છે કે આઘાત ક્યારેય પૂરો થતો નથી.
અને એડના દૃષ્ટિકોણથી કહેવાયેલી આખી વાત આપણને એના અનુભવમાં ઊંડા ઉતારે છે ને?
હા, ખૂબ જ. આપણે બધું એની આંખે જોઈએ છીએ. એનો ડર, એની મૂંઝવણ, એનું રૂપાંતરણ, એનાથી વાર્તા અંગત બને છે. પણ એના કારણે જ કેટલીક બાબતો અસ્પષ્ટ રહે છે. જેમ કે પેલો બીજો માણસ કોણ હતો, એ આપણે ક્યારેય જાણતા નથી.
ડિકીની કવિ તરીકેની પકડ એમના ગદ્યમાં, પ્રતીકોમાં દેખાય છે. નદી, કોતર, ધનુષ્ય, બાણ.
હા, નદી તો જાણે સમય અને ભાગ્યનો પ્રવાહ છે. કોતર એ કેદ અને આદિમતાનું પ્રતીક છે. ધનુષ્ય બાણ એડને એના મૂળભૂત સ્વરૂપ સાથે જોડે છે. એમની ભાષા ખૂબ સંવેદનાત્મક છે, ચિત્રાત્મક છે. એ પ્રકૃતિ અને હિંસા બંનેને જીવંત કરી દે છે.
ખરેખર ડિલિવરન્સ એવી નવલકથા છે જે વાંચ્યા પછી લાંબા સમય સુધી મનમાં ઘૂમરાયા કરે છે. એ સભ્યતા, માણસની અંદરની હિંસા અને ટકી રહેવા માટે ચૂકવવી પડતી કિંમત વિશે વિચારવા મજબૂર કરે છે.
અને એ પણ યાદ અપાવે છે કે આપણે ખરેખર કોણ છીએ. એ કદાચ આપણને મુશ્કેલ સંજોગોમાં જ ખબર પડે છે, અને એ જાણકારી હંમેશા સુખદ નથી હોતી.
અંતે સવાલ એ જ રહે છે કે આ ચાર મિત્રોની સફર ખરેખર ડિલિવરન્સ હતી, મુક્તિ હતી, કે પછી માનવ સ્વભાવના એક અંધારા, અસ્વસ્થ કરનારા સત્ય સાથેનો પરિચય. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.